नमो हरि संतारम, नमो सिद्धारम, नमो आयरियारम, नमो वज्रयारम, नमो लोये सहस्रारम। ऐसो पंच नमकारो सर्व पाप प्रणाशनो मंगलानं च सर्वस्य परमं हवे मंगलम्। नेत्रगुण्मीलितं तस्मै श्रीगुरुवे नमः। मखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रियाजचन्द्रं वन्दे तत्त्वलोचनदायकम्, द्रवतत्त्वलोचनदायकम्।
अब संबंध दोस्तों विषय 40 है। प्रथम नवासन विषय में शुरुआत आपने कही। मुख्य बात यह है कि समग्र दर्शनी प्राप्ति माटे सद्गुरु निष्ठा की जरूर है। जरा सद्गुरु निष्ठा की जरूर है तेरे सद्गुरु ने क्यों ओळखवा ये प्रश्न अपने सामने आवे कि सद्गुरु जो न मळे अने जो भूलथी असद्गुरु मळी जाय तो पछी मोक्ष मार्गनी प्राप्ति अपने यथार्थ थाय ज नहीं। तो सद्गुरु ने ओळखा ये सीमा नथी। एने माटे मुमुक्षुनी योग्यता जोईए अने ज्यां सुधी उपशम वैराग्य अने भक्ति ए स्वभावरूप न थाय अने खरेखर तो अंतर्मुखता न थाय स्वरूप में स्पर्श न था त्या सुधी खरेखर ज्ञानी ओखाय नहीं। पण आ बधी वात तो सामान्य नथी तो कम ने कम एटलू तो होय के प्रथम पोतानी पात्रता होय पोतानी मुमुक्षता होय पोतानी योग्यता होय तो जरूर सम्यक दृष्टि ने सामान्यपण ओखी सके। पूर्ण ओखाने बात नहीं सामान्यपण ओखी सके। तो आ ये ओखण करवी तो प्रथम जरूरी बात है। एक बात है कि जे जीवन तीव्र जिज्ञासा छूटवा थी हो कदाच प्रथम सद्गुरु भेटो न पण थाय छता एनी तीव्र जिज्ञासा एने त्यांथी उठावी अने बीजे लई जशे अने सद्गुरुनी शोध एने चालू रहेशे। એટલે મુખ્ય જરૂરિયાત હોય શબ્દો શોધવામાં તો પોતાની તેવી જિજ્ઞાસા છે અને જેને અંતર વિરાગ છે કસાય જેને થોડા શાંત થયા છે એવું જ પોતાની યોગ્યતા પ્રમાણે પોતાના અગત્યના પ્રમાણની અંદર સદગુણને ઓળખી શકે. એટલે સદગુણને ઓળખવા એ સહેલી વાત તો છે જ નહીં, કેમ કે કૃપા બહુ ઠેકાણે વાત બહુ સ્પષ્ટ કરી છે. હવે જો સદગુણને ઓળખાણ જો સુલભ હોય તો મોક્ષ પણ સુલભ હતો. તો આ જીવને અંતરંગની અંદર ખોટી પ્રકારની મુખ્ય જરૂરિયાત હોય તો પોતાને હવે સંસ્થાથી થાક લાગ્યો છે અને માત્ર પોતાનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ જ પોતાને પ્રાપ્ત કરું છું, બીજી કોઈ બી પ્રકારની ઈચ્છા ન કરવી જેને તેવી ધગસ છે એવી સદગુરુ મેળવી ના રહે નહીં. કુટુંબો પણ આ વાત કરી છે કે જેને તેવી ધગસ છે અને જેવી સદગુરુ મળે કેમ કે સ્વભાવજી છે દેવ ઠેકાણે જશે ને કદાચ સદગુરુ નહીં મળે તો એને છોડી અને બીજા પાસે જશે અને એમ કરતા એને સાચા સદગુરુની પ્રાપ્તિ થયા રહેશે જ નહીં. તો અંતરથી છૂટવાની તેવી જિજ્ઞાસા વૈરાગા દેખા હોય અને પોતાની યોગ્યતા પ્રમાણમાં સદગુરુનું ઓળખાણ પડે. પ્રથમ તો શરૂઆતમાં તો જેનો ત્યાગ વૈરાગ વિશેષ હોય અને જે જનેશ્વર દેવ કથિત ચિત્રમાં જેને તીવ્ર શ્રદ્ધા હોય અને જેને એનો અભ્યાસ હોય
એવા પ્રથમ તો મળે અને પછી જેમ જેમ પોતાની યોગ્યતા વધે. હવે યોગ્યતા કેમ વધે કે વાત એક જ છે કે સદગુરુ જે કહે છે એ સમજવા માટે મેં પોતાની યોગ્યતા જોઈશે. પોતાની યોગ્યતા નહીં હોય તો સદગુરુ જે કંઈ કહે છે એને સમજી શકશે નહીં. તો જેમ જેમ અંતરંગ શુદ્ધિ પોતાની થતી જાય છે, જેમ તેમ પોતાની અંતરંગ શુદ્ધિ થતી જાય તેમ તેમ સદગુરુ જે કંઈ કહે એને યથાર્થ સમજે, એનું રહસ્ય સમજે. અને જ્યાં સુધી સદગુરુ કહે છે એનું રહસ્ય પોતે ન સમજે ત્યાં સુધી એને માર્ગની પ્રાપ્તિ પણ ન થાય. તો આ બંને વાતો અનિવાર્ય છે. સદગુરુની જેમ તેમ પોતાની શુદ્ધિ થતી જાય છે તેમ તેમ સદગુરુને યથાર્થ ઓળખવાની પોતાની શક્તિ વધતી જાય છે અને સાથે સદગુરુ જે કંઈ કહે છે તે સમજવાની પણ શક્તિ એની વધતી જાય છે. તો સદગુરુ નિષ્ઠાએ જાણવાનું શું છે કે સદગુરુ મિશ્રાએ જાણવાનું નવ તત્વ છે. એ નવ તત્વ કો કે છ પદ કો, અગર તો છ દ્રવ્ય કો છ પદાર્થ કો, એનું જે સ્વરૂપ છે એને યથાર્થ જાણવું પડે. પ્રથમ તો નવ તત્વનું પરિજ્ઞાન અગર તો છ પદ એને યથાર્થ જાણવા પડે. આ છ પદની બાબતની અંદર ઉપરદેવ છ પદનો પત્ર લખેલો છે એમનો જે મુનિને, એ પત્ર ઘણો ગંભીર પત્ર છે. ઘણી બધી વાતો આમાં સમાઈ જાય છે અને ઘણું સૂક્ષ્મ અવલોકન અને જેનો વિચાર કરવામાં આવે તો જે પત્ર છે તે યથાર્થ આપણને સમજાય. તો જૈન દર્શનની અંદર કોઈ પ્રયોજનભૂત વાત સમજવા જેવી હોય અને જે ન સમજે તો કામ થાય જ નહીં, પછી એ સંક્ષિપ્તમાં સમજે કે વિસ્તારથી સમજે એ વાત નથી, પણ એને સમજવું તો પડશે જ. આ વાત ના સમજ, બાકી બીજી વાતો કદાચ એને થોડી ખબર હશે તો પણ ચાલશે, પણ પ્રયોજનભૂત વાત એને બરાબર સમજવી પડશે. તો છ પદની વાત, પ્રથમ પદ છે આત્મા છે. આત્મા છે, એ આત્મા છે એ વાતનો જ્યાં સુધી નિર્ણય ન થાય, અગર તો આત્મા છે એવું આપણે નક્કી ન કરીએ ત્યાં સુધી આત્મા કેવો છે, એનું સ્વરૂપ કેવું છે, એ શું કરી શકે શું ન કરી શકે, એ કોઈ વાત પેલા હોતી નથી. એટલે છ પદ જે કહ્યા એમાં પ્રથમ આત્મા છે, આત્મા પછી આત્મા કેવો છે એ વાત કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. તો પેલા તો આત્મા છે, તો એ આત્મા છે એનું નિર્ણય એટલે કે પરોક્ષ નિર્ણય વાત છે. પ્રત્યક્ષ નિર્ણય તો અનુભવ થાય ત્યાંની વાત છે, પણ પરોક્ષ નિર્ણય પણ એને પહેલા યથાર્થ કરવો પડશે કે આત્મા છે. તો આત્મા છે એનો નિર્ણય કેવી રીતે, તો તાકબદ્ધ નિર્ણય પહેલા કરવો છે. એ માટે આત્મસિદ્ધિની અંદર થોડી દલીલો આપી છે અને એનું લક્ષણ બતાવ્યું છે. તો આત્મા, આત્મા શું છે એવો જેને જે વિચાર કરે છે, અગર તો જેને પ્રશ્ન ઉઠે છે તે આત્મા છે. પ્રશ્ન જેને ઉઠે છે તે આત્મા છે, કેમ કે એને આ પ્રશ્ન ઉઠે છે. એટલે આત્મસિદ્ધિની અંદર એ વાત કરી કે આત્માની શંકા કરે આત્મા પોતે આ શંકાનો કરનાર તે અચર જ એ જ. આત્મા છે કે નહીં, કેવો હશે શું હશે, એવી આત્માની જેને શંકા કરી એ શંકા કરનાર કોણ છે? એ શંકા કરનાર આત્મા છે. આચાર્ય પદ્મનંદીએ આની વાત જયારે કરી તેમાં લખ્યું કે જે હું એ દ્વારા લક્ષિત થાય છે તે આત્મા છે. મેં આમ કહ્યું, હું મેં આમ કહ્યું, હું આમ છું, હું આમ કરીશ, હું, તો જે હું છે તે આત્મા છે. જે આત્મા, તો આત્માનું લક્ષણ શું? ત્યારે આત્માના લક્ષણની અંદર એ બતાવ્યું કે જે જ્ઞાન કરે છે તે આત્મા છે. આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે. તો જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જ્ઞાન, અગર જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા. તો આ એવું લક્ષણ મહાપુરુષે બતાવ્યું છે કે જે લક્ષણ બીજા કોઈ દ્રવ્યમાં છે નહીં, એક આત્મામાં જ છે. બીજા બાકી જે પાંચ અજીવ દ્રવ્યો છે એમાં આ જ્ઞાન લક્ષણ છે નહીં. તો જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા. બીજી વાત એ કરી કે છે ઇન્દ્ર પ્રત્યેક અને નિજ નિજ વિષય જ્ઞાન, પાંચ ઇન્દ્રના વિષયનું પણ આત્માને ભણ. એટલે કે પાંચ ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન કરે છે તે આત્મા છે, ઇન્દ્રિયો આત્મા નથી. કેમ કે જે જાણનાર છે એટલે કે જે જોનાર છે તે સાંભળનાર છે, અને જે સાંભળનાર છે તે ચાખનાર છે, અને જે ચાખનાર છે તે જ સ્પર્શને જાણનાર છે, તે સાંભળનાર છે. એટલે કે પાંચે પાંચ ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન કરે છે તે આત્મા છે. તો પાંચ ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન કરે છે એને આત્મા કહો. એક ઇન્દ્રિય દ્વારા આંખ તો જોવાનું કામ કરે, તો આંખ જોવાનું કામ કરે એટલે ખરેખર તો આંખ છે એ જોવાની અંદર નિમિત્ત માત્ર છે, જોનાર તો આત્મા છે. કેમ કે હું જોઉં છું, હું ખાઉં છું, હું ચાખું છું, એ આદિ જે એમાં જે હું છે એ બધું કરે છે. એટલે કે પાંચ ઇન્દ્રિયોથી જે જ્ઞાન થાય છે તે જ્ઞાન કરનાર આત્મા છે. અને આ જીવની એક વાત કૃપાળ બહુ સારી કરી છે કે ભાઈ આ જગતના બધા પદાર્થો જે તને દેખાય છે એનું અસ્તિત્વ સ્વીકારવામાં તેને કોઈ પણ પ્રકારનો વાંધો નથી. એમ કહે છે કે ભાઈ આ ઘરો છે, આ કપડું છે, આ પડદો છે, આ ટેબલ છે, તો એ બધી વસ્તુ સ્વીકારવા માટે તને કોઈ પણ જાતનો વાંધો નથી. પણ જે જાણનાર છે, આ પડદો જાણનાર કો, એનો કોઈ વિચાર કર્યો છે? તો જે જાણનારને જાણ નહીં કહીએ કેવું જ્ઞાન? જાણનાર કોણ છે એને તો તું જાણતો નથી. જણાય છે એને તું સ્વીકાર કરે છે, પણ જે જાણનાર છે એને સ્વીકાર કરતો નથી. તો ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન. જાણનારને જાણ નહીં કેવું સારું, કહીએ કેવું, કહીએ જ્ઞાન. અતારું જ્ઞાન કેવું? કે જણાય તે તો તું કબૂલ કરે, પણ જાણનાર કોણ? તું જે જાણનાર 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 જે સદાય જાણવાનું 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 કામ કરે છે તે આત્મા છે. તો એવી પળ નથી કે જયારે આત્મા એની જાણન ક્રિયા ન કરતો શું તો હજુ સપના જોશે, જાગતો હશે તો ઇન્દ્રિય દ્વારા જે કહે છે તે જોશે. અગર તો આંખ બંધ છે, કાન બંધ રાખીશ, તો વિચાર કરશે અને વિચારનું જ્ઞાન કરશે. વિચાર છે ને વિચારનું જ્ઞાન પણ છે. તું જે જ્ઞાન સદાય સદાય જે સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા રહેનાર પ્રગટ રૂપ ચૈતન્યમય અંધારણ સદાય, ક્યારે પણ આ વાત બંધ થતી નથી. ઊંઘી ગયો છે તો પૂછું કે આજ મને ઊંઘ સારી હતી, જાણનાર ઊંઘ સારી આવી હતી, જાણનાર કોણ? તો સર્વ અવસ્થા દરેક કોઈ પણ હાલતની અંદર જેની જાણન ક્રિયા ચાલુ છે એ આત્મા છે. તો આ પ્રમાણે એની આત્મા છે એની પાસે તો અનેક પ્રકારે વિચાર કરી અને જીવે પોતે નક્કી કરવું જોઈએ. પૂર્વજન્મના સંસ્કારો એ દ્વારા પણ આત્માનું નક્કી થાય. એવી આ ગંતવ્ય આદિ એ બધી વાતો આપણે પ્રગટ જોઈએ, ક્યારેક તો પ્રસંગ બની પણ જાય, તેથી પણ આપણને એના શરીર રહિત તત્વનો છે એવો ખ્યાલ આપણને આવે. સૂક્ષ્મ શરીર વાળા જોઈએ તો એવી કેટલી વાતો થી પોતે આત્મા છે એવું નિર્ણય કરો. શાસ્ત્રમાં તો અનેક દલીલો આપવામાં આવી છે, એ બધી બુદ્ધિપૂર્વકની દલીલો છે. ખરેખર આત્મા છે એનો નિર્ણય તો અનુભવ દ્વારા જ થાય છે. અને આત્મા કોણ છે? તો ત્યાં જે સુખ અને દુઃખ ભોગવે છે તે આત્મા છે. દુઃખ તો જે સુખ દુઃખ નો ભોગવનાર છે. સુખ દુઃખ ને કોણ ભોગવે છે? તો કે આત્મા. જે જાણે છે તે આત્મા, જે જાણે છે તે આત્મા. એટલે સમતા, ધર્મતા, ઉર્ધતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા એ સબ જીવ અને શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, જે સુખનું ધામ છે. એટલે જેનામાં વેદન ગુણ છે, એટલે કે જે સુખ અને દુઃખનું વેદન કરે છે, જે જ્ઞાન કરે છે, જે સદાય સમૃદ્ધ જેવો છે તેવું નથી બોલે છે. તો જે જ્ઞાન કરે છે અને જે સુખ દુઃખનું વેદન કરે છે એ આત્મા છે. એ પ્રમાણે પ્રથમ અનેક રીતે મનુષ્યએ અત્વના અસ્તિત્વનું વિચાર કરી સ્થાપન કરવું જોઈએ, કે જેથી કરીને નિર્ણય થાય કે વાત તો સાચી છે, દેહ અને આત્મા એક ક્ષેત્ર રહેવા છતાં એ બંને પદાર્થ ભિન્ન છે. જેમ તલવાર અને જ્ઞાન બંને ભિન્ન છે, તેમ આ શરીર ને આત્મા ભિન્ન છે. અને એ શરીર કે જ્યાં શરીર છે ત્યાં આત્મા છે, તો એ આત્મા શરીરથી ભિન્ન છે એ કયા લક્ષણ દ્વારા જાણે? કે જે તો આ વાત કહી કે જે જાણનાર છે તે આત્મા છે. એ સુખ દુઃખનું વેદન સર્વસ્થાની અંદર સુખ દુઃખનું જે વેદન કરી રહ્યો છે તે આત્મા છે. તો આ પ્રમાણે આત્માના અસ્તિત્વની સ્થાપના થઈ તો જે આત્મા છે છે તો કેવો છે? હવે પ્રશ્ન આવે છે કે આત્મા છે આ બધું જાણવાનું કામ શું છે? કે ભાઈ આત્મા જેવો છે એવો આપણે જાણીએ તો આત્મામાં આપણે આત્મા પણ કરીએ, અને જે આત્મા નથી તેમાં જે આપણે આત્મા પણ કર્યું છે એ આત્મા પણ આપણે છોડીએ. એટલા માટે વસ્તુનું સ્વરૂપ યથાર્થ જાણવું પડે. સોનું અને માટી એ બંને એકી સાથે ભેગા થયા હોય તો જો સોનું નો એની સોનું છે એનું આપણે યથાર્થ જ્ઞાન થાય, એટલે કે સોનાની જે કઈ જે કઈ ગુણો હશે એ ગુણો દ્વારા આપણે સોનું નક્કી કરીએ તો પછી આપણે સોનું એક બાજુ ઉતારીએ અને ધૂળને બીજી બાજુ કરીએ. એમ અનાધિકારથી આ જીવ જીવ અને અજીવ એ બંને એક ક્ષેત્રે રહેવાથી અનાધિકારથી એને પોતાનું સ્વરૂપ ભૂલાઈ ગયું છે અને જ્યાં પોતે નથી ત્યાં પોતા પણ સ્થાપન કર્યું છે. હવે આ ભૂલ ટાળવાની છે, એટલા માટે આત્માનું સ્વરૂપ છે એ યથાર્થ જાણવું પડે. અને જો યથાર્થ જાણીએ તો જ કે આપણે પોતાપણું કરી અને જે પોતાનું નથી એમાંથી આપણે પોતાપણું છોડી. તો અહીંયા આત્માના લક્ષણો બતાવે છે કે આત્મા કેવો છે, તું છો તું આત્મ તું છો કેવો? આત્મા તો અરૂપી છે, આત્મા તો કઈ આંખે દેખાય અગર તો ઇન્દ્ર દ્વારા એનું આંદ્ર દ્વારા દેખાય એવો છે ને, તો એક અરૂપી ચેતન તત્વ છે જે માત્ર જ્ઞાન દ્વારા જ દેખાય છે. એટલે કે જે જ્ઞાન અંતર્મુખ થાય છે એ જ્ઞાન આત્માને જુએ છે, કે જુએ છે એટલે કે આત્માનો અનુભવ કરે છે અને અનુભવ દ્વારા આત્મા છે એવું સ્થાપન. તો પ્રથમ તો આપણે તર્ક અનુમાન અને શાસ્ત્ર દ્વારા આત્મા છે એવું નિર્ણય પ્રથમ મુખ્ય કરવો પડે. હવે બીજો પછી વાત આવે છે કે આત્મા કેવો છે, તો કે આત્મા નિત્ય છે. અને જો આત્મા નિત્ય છે એટલે તો આપણે ધર્મ કરવો એની જરૂર છે. જો આત્મા અનિત્ય હોય ને એ આત્માનો વર્તમાન જીવન પૂરતો જ એનું અસ્તિત્વ હોય અને ત્યાર પછી એનો નાશ થઈ જતો હોય તો કોઈ ધર્મ અધિકરણનો પ્રશ્ન જ નથી ઉપસ્થિત થતો. કેમ કે જેનો નાશ થઈ ગયો તો જ્યાં સુધી જીવા ત્યાં ઔદ્યોગિક વાત છે, અને અમે નાશ થવાનો છે પછી શું? પણ આ તો આત્મા છે એ નિત્ય છે, અને નિત્ય છે તો નિત્ય હોવાથી એ પોતે ફરી ફરીને બીજા દેહો જ્યાં સુધી અજ્ઞાન અવસ્થા ત્યાં ધારણ કરશે અને બીજા દેહો સાથે જ્યાં સુધી એને સંબંધ છે ત્યાં સુધી એ દુઃખી થવાનો 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 છે. કેમ કે દેહ છે એ કર્મનું ફળ છે અને કર્મ છે એ તો રોગરૂપ છે. તો આ કર્મથી ભિન્ન થવાની માટે આ બધું જાણવાની જરૂર છે. એટલે કે આત્મા નિત્ય, આત્મા અનિત્ય હોય તો ધર્મ શું કરવાનો છે? કશું કરવાનું નથી, બસ નાશ થઈ ગયું, બસ પૂરું થઈ ગયું એવા. ના, એવું નથી. માટે આપશે કહ્યું કે ભાઈ અનંત કાળથી તું છો અને અનંત કાળ સુધી તું રહેવાનો છો, માટે એવા આનંદકાળ ટકનારા જો જે પદાર્થ છે એને ક્ષણિક સુખથી ક્ષણિક સુખ માત્રથી એ તૃપ્તિ નહીં થાય. તો ધર્મ એ છે કે જે દ્વારા અવિનાશી સુખની પ્રાપ્તિ થાય, કેમ કે આત્મા પોતે અવિનાશી છે. અને જો એને અવિનાશી સુખની પ્રાપ્તિ થાય અને આત્માને બીજું બધા જીવને બીજું જોઈએ છે સુખ, એને સુખ જોઈએ છે, દુઃખ જોઈતું નથી. પણ અજ્ઞાન અવસ્થાની અંદર જીવ હંમેશા જે ઇન્દ્રિયજનિત ક્ષણિક સુખ છે પ્રત્યે જે જવા નાખે છે. શ્રી ગુરુ કરુણા કરીને સમજાવે છે કે ભાઈ તું નિત્ય છે અને તું આ ઇન્દ્રિયના વિષયની પાછળ જઈશ તો તને કદી સુખ પ્રાપ્ત થશે નહીં. તું પોતે આત્મા છો અને તું પોતે સુખરૂપ છો. માટે આ બધા પ્રત્યે તારી દ્રષ્ટિ હટાવી અને જો તું તારા સ્વરૂપ પ્રતિ દ્રષ્ટિ કરીશ તો તને અવિનાશી સુખની પ્રાપ્તિ થશે. એટલે કે આત્મા નિત્ય છે. કેમ? તો ત્યાં ત્રણ વાત કરવામાં આવી છે કે આત્માને નિત્ય કરી કોઈ સંયોગોથી આત્માની ઉત્પત્તિ થતી નથી. જગતના કોઈ પદાર્થ જે દ્રષ્ટિમાં દેખાય છે આપણને, એવા પદાર્થો ભણ્યા કરીને આત્મા ઉત્પન્ન થતો નથી. કોઈ સંયોગોથી જેની ઉત્પત્તિ થતી નથી માટે નિત્ય છે. જો સંયોગોથી ઉત્પત્તિ થતી હોય તો સંયોગનો તો વિયોગ થાય, તો સંયોગનો તો નાશ થાય. કોઈ સંયોગોથી આત્માની ઉત્પત્તિ થઈ શકે એમ જ નથી. જળ અને ચેતન એ બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન છે અને કોઈ જળના અનેક પ્રકારના સંયોગો કરવામાં આવે તો પણ જળમાંથી ચેતનની ઉત્પત્તિ થતી નથી. અને તેથી કોઈ સંયોગી દ્રવ્યથી જેની ઉત્પત્તિ ન થાય એવો જે આત્મા તે નિત્ય છે. બાકીની આ જે ક્યાં આપણે પદાર્થો દેખાય છે એ તો બધા સંયોગી પદાર્થ છે. એટલે જે સંયોગી પદાર્થ છે એ તો નાશ થવાનો જ છે. કપૂર તો સંયોગી પદાર્થ છે. કેમ? એ તો જળ છે અને જે જળ છે એ રજકણનો પિંડ છે, રજકણનો સ્કંદ છે. તો એનાથી તો એવા જે સ્કંદો છે જે સંયોગથી થયેલા છે એનો નાશ થવાનો છે. પણ આત્મા કોઈ સંયોગોથી જળથી ચેતન ઉપજે, ચેતન થઈ જળ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. અને જો જળથી ચેતન થાય અને ચેતનથી જો જળ થાય તો જગતમાં એવો પ્રસંગ આવે કે સમગ્ર જીવ અગર તો જળનો નાશ થાય. પણ એવું તો બનતું છે નહીં. માટે કોઈ સંયોગોથી આત્માની ઉત્પત્તિ થતી નથી. ચાર વાગ એક આપણે ત્યાં એક દર્શન, ચાર વાગ દર્શન પણ છે. એમ કે છે કે જેમ વસ્તુના મેળવવાથી એટલે કે ગોળ આદિ અને જવ આદિ એવાને મેળવવાથી જેમ દારૂ ઉત્પન્ન થાય છે એમ સંયોગોથી આત્માની ઉત્પત્તિ થાય છે એમ માને છે. તો એને માટે આ વાત કરવામાં આવે છે કે ભાઈ કોઈ સંયોગોથી આત્માની ઉત્પત્તિ થતી નથી. પણ જો આપણે પ્રેક્ટિકલ જો વાત કરીએ તો પ્રેક્ટિકલ વાતમાં પણ આપણને એ દેખાશે કે ભાઈ 1000 મોટર કે 1,00,000 મોટર કરવી હશે તો તમે યુદ્ધને ધોરણે કરી શકશો. પણ લશ્કરને માટે 1,00,000 માણસ જીવતા હશે તો તમે 12 મહિના કે 6 મહિનામાં ઉત્પત્ત નહીં કરી શકો. એ તો એના ક્રમે જ મોટા થશે. આપણે એમ કહીએ કે આ 2 વર્ષનું છોકરું છે, આ 2 વર્ષના બધા છોકરા છે, એ બધા 20 વર્ષ જેટલા ઊંચા, 5.5 ફૂટ જેટલા ઊંચા થાય. કઈ પણ વસ્તુ આપવાથી ખૂબ ખવડાવીએ પીવે ગમે એ કરીએ નહીં થાય. તો જાળ હોય ગમે મહેનત કરો તો લીમડો જો ઊંચો થવાનો હશે તો ઊંચો થવાનો માટે એને ટાઈમ લાગશે. એ કઈ ગમે તો પાણી પાય ને અંદર ઘી લઈએ ને ગમે એટલું ખાતર નાખીએ તો 1 વર્ષની અંદર કઈ 40 ફૂટ ઊંચો લીમડો નથી જાય. કેમ કે એ તો જીવ છે અને એના કર્મ પ્રમાણે એના એ પોતે ખોરાક ગ્રહણ કરે છે અને એ ઊંચો એના ક્રમ પ્રમાણે થાય છે. એ માણસમાં તો માણસ આપણે ઉત્પન્ન કરી શકીએ નહીં, કોઈ પણ જીવ આપણે ઉત્પન્ન કરી શકે નહીં. પછી એકન્દ્રિયો, બે ઇન્દ્રિયો, ત્રણ ઇન્દ્રિયો, ચાર ઇન્દ્રિયો, પાંચ ઇન્દ્રિયો કોઈ પણ હોય એ ઉત્પન્ન કરી શકાય એવું છે નહીં. તો કોઈ સંયોગોથી જેની ઉત્પત્તિ થઈ શકે નહીં. તેથી આત્મા નિત્ય છે. જો સંયોગોથી ઉત્પત્તિ થાય તો એવું બની શકે એમ છે. તો આપણે જેટલા જોઈએ એટલા માણસો ઉત્પન્ન કરી દઈએ, લશ્કરમાં આમાં તેમાં બધું ઘણું કરી શકાય, પણ એમનું કશું થતું છે નહીં. કેમ કે જીવ સ્વતંત્ર પદાર્થ છે અને પોતાના પુણ્ય અનુસાર કે પાપ અનુસાર એને યથાયોગ્ય શરીરનો સંયોગ થાય છે અને એ સંયોગની વૃદ્ધિ આદિ એ પણ એના કર્મને આધીન છે. એટલે કોઈ સંયોગોથી જેની ઉત્પત્તિ થતી નથી. અને બીજું કે પૂર્વ આ આત્મા ક્યારે મૃત એવું તો છે નહીં, એટલે પૂર્વના સંસ્કાર લઈને જ આત્મા આવે છે. એ આપણે આ સંસ્કારો, જીવોના સંસ્કારો સામે આપણે જોઈએ તો પછી આપણને તરત ખ્યાલ આવશે કે કોઈ જીવ આપણે એવા જોઈએ કે જે બહુ ક્રોધી હોય, કોઈ જીવ એવા હોય કે જે પહેલેથી શાંત હોય, કોઈ જીવ એવા હોય કે પહેલેથી બહુ જ બિકળ હોય. આ બધું પૂર્વ કર્મના હિસાબે બને છે. કેમ એમ બને? એક જ નિશાળમાં જતા હોય તેમ છતાં એક હોય એ હોશિયાર હોય, બીજો હોય હોશિયાર ન હોય, એક શાંત હોય બીજો ક્રોધી હોય, એક પરવા વિનાનો હોય, પરવા જ કોઈ નીકળતો ન હોય, એક રખડું હોય. આ બધી વાતો જયારે આપણે જોઈએ છીએ એક જ મા બાપના સંતાનમાં તો આપણને થાય છે કે આ જીવ પૂર્વથી કંઈક એવું લઈને આવ્યો છે. તો એ પૂર્વના જે સંસ્કાર છે એ સંસ્કાર પણ એમ સાબિત કરે છે કે જીવ પહેલા હતો, એટલે કે જીવ હતો એટલે અનિત્ય હતો, નિત્ય છે. તો આ નિત્યત્વ કોનાથી નક્કી થાય છે? કે એને પૂર્વના સંસ્કારો જે છે એ દ્વારા નક્કી થાય છે. અને પૂર્વમાં તમે કોણ હતા આદિ વાતો આપણી જતો અનેક પ્રકારની વિદ્યા શાખાઓ મળે છે અને વર્તમાનમાં અનેક પ્રકારની વિદ્યા શાખાઓ છે. એમાં એસ્ટ્રોલોજી છે. એસ્ટ્રોલોજી દ્વારા પણ તમે પૂર્વ પૂર્વમાં કેવા હતા, તમે વર્તમાનમાં શું કરી શકશો, શું નહીં કરી શકો, આજે ઘણી બધી વાતો આ અંદરથી આપણે જાણવા મળશે. એક કોઈક મોટું સાયન્સ છે. તો આ સાયન્સ પણ એમ આપણને ખાતરી કરાવે છે કે તમે પેલા હતા, એટલે કે આત્મા નિત્ય છે. તો આત્મા નિત્ય છે એવું નક્કી આપણો તત્વ દ્વારા આપણે વાત કરી. પણ ખરેખર આત્મા નિત્ય છે એવું નક્કી ક્યારે થાય? કે જયારે આત્માનો અનુભવ કરે છે. જેને આત્માનો અનુભવ કર્યો છે એને ખબર છે કે આત્મા નિત્ય છે. એ તરત ઓહો, મારું સ્વરૂપ તો નિત્ય, પર બસ એની નિત્યતા. કેમ કે આત્મામાં એક ગુણ છે, પ્રગુણ છે કે નિત્યતા. નિત્યતા રૂપે ગુણ પણ છે, અસ્તિત્વરૂપ જે ગુણ છે કે હોવાપણા રૂપ ગુણ છે. તો એક કાયમી હોવાપણ, કાયમી સ્થિરતા એટલે અવિનાશી. તો અવિનાશી આત્મા અવિનાશી છે, એટલે કે જદાય સદાય ટકતો પદાર્થ છે. તો અનુભવ દ્વારા જ્ઞાનીઓને આવાનો નિર્ણય થાય છે કે હું નિત્ય છું. એટલે તો મહાપુરુષો સંતો ગાય છે, અબ હમ અમર ભય ન મરેંગે, હવે મન મરવાનું તમે તો અમર બની ગયા છે. એટલે આત્મા નિત્ય છે, એ નિત્યતા, નિર્ભયતા. નિત્યતા નો ખરેખર અને નિર્ભયતા નો નિશંકતા નો ખ્યાલ ક્યારે? માત્ર અનુભવથી. ખરેખર તો અનુભવ દ્વારા છે. આ વાતનો સાચો નિર્ણય થાય છે. પણ અનુભવ આત્માનો કરવો એ કોઈ સામાન્ય વાત નથી, એના માટે તો ઘણો પુરુષાર્થ કરવો પડે છે. અને ઘણા પુરુષાર્થ કર્યા પછી જ આત્માનો અનુભવ થાય છે. એક વખત અનુભવ થયો પછી તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. પછી તો ગમે વાત કરશે કોઈ તોય એ બાબતમાંથી, એમાં કઈ પણ રીતે પણ ફરી શકે એવી વસ્તુ નથી. તો આ તો પેલા તર્ક દ્વારા નિર્ણય કરે છે. જગતની અંદર જુઓ, એક રાખ ને એક લોક, એક ગરીબ હોય, એક જન્મથી જ આંધળો હોય, એક જન્મથી જ પૈસાદાર હોય, એક જન્મથી જ એનું શરીર સારું હોય, એક જન્મથી જ માંડો હોય, આ બધી વાતો જયારે આપણે જોઈએ ત્યારે આપણે ખ્યાલ આવે કે જરૂર આ બધા પૂર્વના કર્મની હિસાબે આટલી બધી જગતની અંદર જે વિવિધતા દેખાય છે, એ વિવિધતા નું આપણી પાસે બીજું કોઈ પણ કારણ, સાચું કારણ આપણે બીજું કોઈ પણ કારણ દેખાતું નથી. જગતમાં જે કઈ છે તે બધું બહુ જ વ્યવસ્થિત છે અને કોઈ અકસ્માત નથી. એ જીવ જ્યાં જન્મે છે, જેને ત્યાં જન્મે છે, ત્યાં પણ પોતાના કર્મ અનુસાર જન્મે છે, એકબીજાના સંબંધો હોય ત્યાં જન્મે છે. આ બધી ઘણી વાતો આપણે જોઈએ છીએ ઘણા. તો આ બધા ઉપરથી એમ થાય છે કે જે આ જગતની અંદર ભિન્ન ભિન્ન વિચારધારાઓ, ભિન્ન ભિન્ન અનુભવો, ભિન્ન ભિન્ન પ્રકારના સ્વભાવો પશુઓના માણસોના જોઈએ, તેથી જરૂર આપણને લાગે એની પાસે કોઈ કામ કર્યું જ તત્વ. એ તો આત્મા નિત્ય છે અને એના જેવા જેવા એને કર્મ છે એ કર્મ પ્રમાણે એની પ્રકૃતિ આદિની અંદર ભિન્નતા હોય છે. તો આ બધા ઉપરથી એક નક્કી થાય છે. અને ચેતન બને બીજા બધા પદાર્થો આપણે જે આંખથી જોઈએ છીએ એ પદાર્થો આપણે નાશ જોઈએ છીએ. અને ગર્ભ કપડું છે તો કપડા નાશ થશે તો ક્યાં જશે? તો કપડા નજર દૂર થશે, પછી પડી ગયું હશે તો નિરાશ થશે. અને પણ આત્માનો અને પછી બીજા કર્મો સાથે કે દૂર આદિ સાથે મળી જશે. પણ આત્માનો નાશ થશે તો ચેતન પામી નાશ તો કેમાં ભળે? તપાસ એ કોઈ સાથે પડે? એવું કોઈ તત્વ નથી કે જેનાથી ભળે. અને એ વાત નિત્યતામાં એ વાત કરી કે જે ગુણો હોય એ ગુણો વાળું જે દ્રવ્ય છે એનું ભરું કરવાથી આપણે કોઈ નવું દ્રવ્ય બનાવી શકીએ. તો જ્ઞાન વસ્તુ એવી કોઈ વાત નથી કે જેમાં જ્ઞાન હોય કે આનંદ હોય. જ્ઞાન હોય આત્મામાં, જ્ઞાન આનંદ સ્થિરતા આદિ અનંત ગુણો છે. તો એવો અનંત ગુણવાળો જે પદાર્થ છે એ બધા ગુણોને જરા મિશ્ર કર્યા હોય તો જ બન. કેવી રીતે? માટે આત્મા પોતે નિત્ય છે. એટલે આ વાત નક્કી કરી કે જો આત્મા નિત્ય છે એવો આપણે નિર્ણય કરીએ તો પછી આપણે પણ નિત્ય સુખ માટે આપણે પુરુષાર્થ કરીએ. અને જે સંયોગિક સુખ છે, પૈસાથી કે બીજા સંયોગી પદાર્થોથી જે સુખ છે, એ બધા સુખો તો અનિત્ય છે. કેમ કે જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ થવાનો છે. અને એ સુખ કેવું છે? ક્ષણિક છે, એ કઈ કાયમનું સુખ નથી. લાડવો હારો લાગે, સુખરૂપ લાગે, ક્યાં સુધી? મોઢામાં હોય ત્યાં સુધી. મોઢામાંથી ગયો એટલે પાછું થોડા પછી તેનું સ્મરણ રહે નહીં. એટલે આ બધા જે પદાર્થોની પાછળ સામાન્ય જીવો કે ઇન્દ્રિયના વિષયોમાં સુખની માન્યતા કરીને વિષયોની પાછળ એને પ્રાપ્ત કરવા પડે છે. પણ એથી કદી એને સાચા સુખની પ્રાપ્તિ થશે નહીં. અને આત્મા નિત્ય છે એવો નિર્ણય થતા જીવ અવિનાશી સુખની પ્રાપ્તિ માટે જરૂર પ્રયત્ન કરે. તો આત્મા નિત્ય છે આમાં તો જેટલો વિસ્તાર આપણે કરીએ એટલો વિસ્તાર થાય. પણ આ દરેકે આ માત્ર સાંભળવાથી આ બધી વાતો સમજાઈ જાય એવું બને એવું છે નહીં. કેમ કે જો તમે સાંભળી માત્ર સાંભળો કે કામ નહીં થાય, સાંભળીને પછી વિચાર કરવો પડશે. પછી સાંભળ્યો કલાક પછી, પછી એ જે સાંભળ્યું હોય એને અઠવાડિયા અઠવાડિયા પછી પૂછ્યું કે હું સાંભળું છું, તો કલાક સાંભળ્યું હોય તો એને જવાબ મળે 3 મિનિટ ન કહી શકે પોતે હું સાંભળ્યું છું. કેમ કે પછી અઠવાડિયા 15 ના ભૂલી જાય. તો સાંભળીને પોતે વિચાર કરવો જોઈએ ફરી ફરીને વિચાર કરવો એટલે કહ્યું છે ને આપણે સ્વાધ્યાય જયારે થતો હોય તેમાં પાંચ પ્રકાર કયા, તો પેલા શું કરવાનું હોય છે, વાંચના પૂછના, પછી પૂછવું પડે, પરાવર્તન વારંવાર ફરી ફરી એનો અભ્યાસ આપણે કરવો પડે, એનું નિધિધ્યાસન કરવું પડે, એટલે ઊંડાણમાં અભ્યાસ એનો કરવો, ખૂબ ઊંડાઈથી એનો અભ્યાસ કરવો પડે. તો આ બધું આપણે કરીએ તો જ ખરેખર આપણે સ્વાધ્યાય શરૂ કરાય. તો આ બધી વાતો એવી છે કે સાંભળીએ ને પછી વિચાર કરવો જોઈએ. એ તો કે આ સાંભળ્યું હતું બહુ સારું હતું, સાંભળ્યું હતું થોડી વાત, પણ પછી પછી પોતાની કરવી હશે તો એને અભ્યાસ કરવો પડશે. અભ્યાસ જે નથી કરે, સાંભળી અને પછી આ છોડી દે, વિચાર ન કરે, પોતાનો કરવા પ્રયત્ન ન કરે, તો કદી પોતાનું થાય. એટલે આ બધી વાત સાંભળીને પછી પોતાની જાતે વિચાર કરી અને પ્રશ્ન પોતાનો ઉઠવા જોઈએ કે આમ કેમ, એવી રીતે જો આનો નિર્ણય કરવામાં આવે તો જ આનું પરોક્ષ જ્ઞાનની વાત. આ તો પરોક્ષ, હજી પ્રત્યક્ષની વાત તો બહુ દૂર છે, આ તો પરોક્ષ જ્ઞાનની વાત ચાલે છે. તો આત્મા છે ને, આત્મા નિત્ય છે. હવે બીજો વિષય આવે છે અગત્યનો, કે આત્મા કરી શું શકે. આ બહુ અગત્યની વાત છે. અનાદિકાળથી આ વાત, આત્મા શું કરી શકે એવું બહુ સ્પષ્ટ આપણે ભાગ્યે જ આપણે વિચાર કર્યો છે. આત્મા છે એવી વાતો તો વારંવાર આપણે સાંભળીએ એટલે એમ થાય કે કહેશે ખરું, કઈક આત્મા જેવું તત્વો બધા કહે છે તો કઈક હશે ખરું, અને નિત્ય છે બધે તો હશે, પણ આત્મા શું કરી શકે છે અને શું નથી કરી શકતો એ ખરેખર વાત યથાર્થ બેસવી મુશ્કેલ છે. સામાન્ય જીવ તો એમ જ કરે કે ભાઈ હું કરું છું, હું તો બધું કરું છું, સવારે ઉઠું છું, દાંતણ કરું, પછી ખાઉં પીઉં, નોકરી કરું, ધંધો કરું, પછી આ બધી વાતો હું કરું છું, સુઈ જાઉં, ઉઠું, કંઈક બનાવું, વસ્તુ બનાવું, કપડાં બનાવું, એમ કઈ ને કઈ કામ હું કરું, આ બધું જાણે હું કરું છું. આ વાતો આપણે ત્યાં હું ખાઉં છું, અગર તો હું શાક બનાવું, રોટલી બનાવી, દાળ ભાત બનાવ્યા, આ બધું ખાવાની વસ્તુ રોજે રોજ આપણે બનાવી, તો કોને બનાવી, કે મેં બનાવી. તો આ વાતો આપણે જે કઈ સામાન્ય જે વાતો છે સવાર કે સાંજ સુધી આપણે વાતો કરીએ છીએ, એ બધી વાતો જેને આપણે કરતા હોઈએ ને, તો દરેકે દરેકને હવે હું કમાવું છું, એટલે પૈસા હું કમાવું છું, હું વાપરું છું, મેં આ કર્યું, મેં પેલાને જોવેલો, પેલાને મેં માર્યો, પેલાને મેં સીધો કર્યો, આ બધી વાતો આપણે બધા ટીવાઈ ગયા છે. પણ મહાપુરુષો એમ કહે છે કે આત્માનો જે પદાર્થ છે એ ખરેખર તો જ્ઞાન સિવાય એની બહુ બહુ ક્રિયા જ નથી, એ સચિત આનંદ સ્વરૂપ છે. તો બસ સચિત આનંદ સ્વરૂપ આનંદ રૂપ જ પોતે છે, અને આનંદ રૂપ જ પોતે આનંદ પોતે પ્રગટ કરે અને આનંદ પોતે ભોગવટો કરે. આ વાત જ આત્મા કરી શકે છે. આત્મા એ જાણન ક્રિયા એક જ ક્રિયા છે, એટલે કૃપાળુભાઈ આ વાત કરી છે. અને ત્યાં એક વાત બહુ સ્પષ્ટ એમને કરેલી છે, અને આપણા શાસ્ત્રોમાં વાત બધી સ્પષ્ટ છે, દ્રવ્ય નિયોગના વિષયની પણ આ વાત સ્પષ્ટ છે કે પ્રત્યેકે પ્રત્યેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. આત્મા કરતા છે, પત્રની અંદર આત્મા કરતા છે એનું વિવરણ જયારે ચાલે છે ત્યારે એમાં પહેલામાં પહેલી વાત કોઈ પણ લખવા મળ્યું હતું કે સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. આ જગતની અંદર છ દ્રવ્યો છે અને દરેકે દરેક દ્રવ્ય અર્થક્રિયા સંપન્ન છે. એની અંદર કઈ ને કઈ ક્રિયા એના ગુણોની, જે કઈ ગુણો છે એની ગુણો પ્રતિફળ થઈ જ રહી છે અને અર્થક્રિયા સંપન્ન છે માટે કરતા છે. આત્મા પણ અર્થક્રિયા સંપન્ન છે માટે કરતા છે, કેમ કે આત્મા પણ એક પદાર્થ છે. જગતની અંદર છ પ્રકારના પદાર્થો, એક જીવ અને પાંચ અજીવ. જીવ સંખ્યાએ અનંત છે, અજીવ એના પાંચ પ્રકાર ધર્માસ્તિકા અધર્માસ્તિકા આકાશ કા અને પૃથ્વી અજીવ. તો આ પ્રકાર અજીવના પાંચ પ્રકાર, જીવનો એક પ્રકાર. અજીવ શા માટે કે જ્ઞાન કરવાની શક્તિ નથી માટે એને આપણે જીવ કહીએ. જ્યાં જ્યાં જ્ઞાન કરવાની શક્તિ છે ત્યાં જીવ છે. તો આ છ પ્રકારના પદાર્થ છે ભગવાને પ્રતિપળે એની ક્રિયાશીલ જોયા છે. તો જૈન દર્શનની અંદર આત્માનું જયારે સ્વરૂપ બતાવવામાં આવ્યું ત્યારે કહ્યું કે આત્મા નિત્ય અને અનિત્ય છે. જો અનિત્ય ન હોય તો ક્રિયા થાય કેવી રીતે? એક ક્રિયા કરી, બીજી ક્રિયા કરી, ત્રીજી ક્રિયા થઈ, ચોથી ક્રિયા થઈ, પાંચમી થઈ, તો એક પછી એક પછી એક પછી ક્રિયા. આપણે જ વિચાર આવ્યો, પછી બીજું આવ્યો, પછી ત્રીજું આવ્યો, ચોથું આવ્યો, એક વસ્તુ જોઈ, બીજી જોઈ, ત્રીજી જોઈ, એકનું જ્ઞાન કરું, બીજાનું જ્ઞાન કરું, તો એક પછી અનેક પ્રકારની ક્રિયા જે થઈ રહી છે જગતની અંદર, અજીવની અંદર જે તત્વ છે પુદ્ગળ, આ બધું જે દેખાય છે, આંખથી દેખાય છે, તો બધું પુદ્ગળ છે, અજીવ છે. એનું પુદ્ગળનું કામ કેવું છે કે ભાઈ પૂરણ થાય ને ગળે એને પુદ્ગળ કહેવામાં આવે છે. જે પૂરાય, ભેરું થાય ને જે જુદું પડે, જે સળે, સળન પળન, આ જે બધી ક્રિયાઓ થાય છે એ બધી પુદ્ગળની અંદર થાય છે. એટલે કે પરમાણુ ખરેખર તો પુદ્ગળ છે, પરમાણુનો પિંડ છે. મૂળ તત્વ તો પરમાણુ છે. મૂળ તત્વ તો આ તત્વ છે, એ રૂપી છે. એટલે કે જે ઇન્દ્ર દ્વારા ગોચર છે એને રૂપી કહેવામાં આવે છે. તો આ પુદ્ગળ છે, રૂપી છે, અને એ પરમાણુનો પિંડ છે. જો કે આપણે આંખે દેખાય છે, બધું પુદ્ગળ છે, એમાં ક્યાંય જીવ છે, જે કઈ દેખાય તે બધું એ બધો પુદ્ગળ નો વિસ્તાર છે. અને પુદ્ગળ એટલે પરમાણુનો પિંડ છે. કેમ કે સૂક્ષ્મ સૂક્ષ્મ જે પરમાણુ છે, પરમાણુ બધા ભેરા થયા છે, અને એક સ્કંદ પછી ચોપડી હોય તો પરમાણુ ની બનેલી છે, અને ટેબલ હોય તો પરમાણુ બનેલું છે, અને ફોટો હોય તો પરમાણુ બનેલો છે, પડદો હોય તો પરમાણુ નો બનેલો છે. તો આ બધી જે વસ્તુ દેખાય છે બધી પરમાણુની છે. એટલે બધું રૂપી પુદ્ગળ છે, રૂપી છે, રૂપી છે એટલે આંખે દેખાય છે. બાકીના જે ચાર અજીવ દ્રવ્ય છે, ધર્મસ્તિકા, અધર્મસ્તિકા, આકાશ અને કા, એ આંખે દેખાતા નથી. પણ આ બધા દ્રવ્યોમાં પ્રતિપળે ક્રિયા, કેમ ક્રિયા થઈ રહી છે? ભાઈ એ દરેક દ્રવ્યની અંદર પ્રતિપળે એની અવસ્થા બદલે એવી ક્રિયા પ્રતિપળે થાય છે, એવો સ્વભાવ જ છે. એક પણ દ્રવ્ય, એક પણ પળ ક્રિયારહિત રહેતું નથી, એવો આ જૈન દર્શન જૈનનો સિદ્ધાંત છે. એટલે કે આત્માની અંદર પ્રતિપળે ક્રિયા થાય છે, જળની અંદર પ્રતિપળે ક્રિયા થાય છે. કોઈ ક્રિયા એવી હોય કે આપણે જલ્દી દેખાય, અને કોઈ ક્રિયા જલ્દી આપણે દેખાય નહીં. પણ એટલો અર્થ એવો નથી કે ક્રિયા થતી નથી, કેમ કે સૂક્ષ્મ ક્રિયાઓ હોય એવી ઘણી દેખાય પણ નહીં, અને છતાં ક્રિયા નથી એમ નહીં. દાખલા તરીકે અનાજ હોય, સૂકું અનાજ હોય, તો એની અંદર પ્રતિપળે દરેક ગણાની ક્રિયા તો થઈ જ રહી છે. પણ રાંધેલું અનાજ હશે તો એની અંદર એટલો બધો ફેરફાર થશે, ઝપાટા બંધ ફેરફાર. હવે રાંધ્યું સાંજથી, સાંજે એનો સ્વાદ ફરી જશે, બધું ફરી જશે, અને બીજી દિવસે તો બધો વાસ આવી જશે, ચાર બે દિવસ થશે તો. એટલે કે અમુક પદાર્થોમાં ઝપાટાબંધ ક્રિયા થાય, જેમ કે આપણે વિચારો આવે છે, ઝપાટાબંધ આવે છે, પછી આવ્યા જ કરે છે. તો ક્રિયા આપણને અમુક ક્રિયા એવી છે જલ્દી દેખાય, અમુક ક્રિયા એવી જલ્દી ન દેખાય. પણ આ ટેબલ છે તો ટેબલની અંદર પ્રતિપળ શું ફરતું હશે? તો ભાઈ એમાં પ્રતિપળ ફરે છે. છ મહિના પછી આવું નવું ટેબલ નથી રહેવાનું, કેમ કે કલર જ આખો થશે, અને એને અંદર થોડું કે નબળું પણ પડશે. તો એમાં પ્રતિપળી ક્રિયા થઈ જ રહી છે, સ્થૂળતાથી આપણે આખા આપણને ના દેખાય. તો દરેકે દરેક દ્રવ્ય આ જૈનનું મહાસિદ્ધાંત છે. આ વાત બરાબર જો યથાર્થ સમજાય તો જૈન દર્શન આપણે યથાર્થ સમજો, આ વાત યથાર્થ નહીં સમજાય તો આપણે જૈન દર્શન યથાર્થ સમજી શકવાના નથી. તો જૈન દર્શન સમજવું કે જૈન દર્શન, ફરી આપણે એ વાત કરીએ કે જૈન દર્શન ની અંદર આત્માને નિત્ય નિત્ય કયો છે, એમ બધા પદાર્થો હજુ પદાર્થો પણ નિત્ય નિત્ય જગતના છ દ્રવ્યો એ છે છ દ્રવ્યો નિત્ય નિત્ય છે. દરેકે દરેક દ્રવ્ય પોતાનું મૂળ સ્વરૂપ રાખીને એની અંદર પ્રતિપળે અવસ્થાઓ થાય જ છે એવી એક પણ પળ નથી જયારે દ્રવ્યમાં કોઈ ને કોઈ ક્રિયા થતી ન હોય. પછી એ જીવ કે અજીવ હો, એ પૂતગળ હો કે ગમે તે હો, એમાં પ્રતિપળે ક્રિયા થાય છે અને થાય છે. કેમ થાય છે કે ભાઈ એનો સ્વભાવ છે, તો તમે રોગ પર રોકી શકાય એમ જ, તમે ક્રિયા રોકી શકાય એમ છે કે ભાઈ રોકી શકાય એમ જ. દાખલા તરીકે આપણે કહું, હું તમારો વિચાર બંધ કરી દઉં, એ બને આવ્યા જ કરશે, આવ્યા જ કરશે, આવ્યા જ કરશે, કેમ કે જાણવાની ક્રિયા પણ નહીં બને. તમે પ્રતિપળ જાણવાની ક્રિયા જીવ કરી જ રહ્યું છે. તો પ્રતિપળ અર્થક્રિયા સંપન્ન દ્રવ્ય છે અને જીવ અને પૂતગળ બે એવા છે કે જે ક્ષેત્રાંતર પણ કરે છે અને એની ક્રિયાવતી નામની એક શક્તિ છે એનામાં, કે જે ક્રિયાવતી શક્તિ દ્વારા એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે એ ગમન કરે છે. બાકીના જે ચાર છે એ કોઈ ક્ષેત્રે એ સ્થિર છે, એ કોઈ ગમન કરતા નથી. તો અર્થક્રિયા અને વ્યંજન ક્રિયા એટલે એના આકારમાં જે ફેરફાર થાય, એ બંને પ્રકારની ક્રિયા જીવ એટલે કે જીવમાં છે અને પૂતગળની અંદર છે, બીજા કોઈમાં આ ક્રિયા નથી. તો આ બધી ક્રિયાઓ જીવ અને અજીવ જે કંઈ છે તે પ્રતિપળ થયા જ કરે છે. એટલે ખરેખર તો જેવા જે દ્રવ્યના ગુણ હોય તેવી જ ક્રિયા થાય, બીજી કોઈ પણ ક્રિયા પ્રકારની ક્રિયા એમાં જે જેવા ગુણ હોય એવી ક્રિયા થાય કે જેવા ગુણ ન હોય એવી ક્રિયા થાય, એવું કેવી રીતે બને? આ લાકડું હોય એમાં અગ્નિ છુપાયેલ છે તો એ પ્રગટ થાય છે, કે લોખંડમાં જે હોય અગ્નિ પ્રગટ થાય, લાકડા ઉપર ઘાસેલ છાંટી દિવાળી મૂકીએ તો એ હળગે, પણ હળગે છે એટલે કે અંદર અગ્નિ પડેલી છે, એ પડેલી જે અગ્નિ છે એ અગ્નિ પ્રગટ થાય છે, બહાર છે તો ત્યાં છે જ, અવ્યક્ત પડેલી જ છે. તેમ જેટલા ગુણો છે એક દ્રવ્યમાં તેટલી કે પ્રત્યેક ગુણની ક્રિયા થાય છે. તો આત્માની અંદર જ્ઞાન, દર્શન, સુખ, ચરિત્ર, વીર્ય, અસ્તિત્વ, વસ્તુત્વ, નિત્યત્વ, પ્રમેયત્વ આદિ અનેક ગુણો છે. તો દરેક ગુણ પોતાની ક્રિયા કરી રહ્યું છે. આ જૈન દર્શનના દ્રવ્યાયોગનું મહાસિદ્ધાંત છે. અને કોઈ બીજાને ક્રિયા કરાવી દે છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયા કરે, એક દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયા કરે એવું જૈનના મતમાં ક્યાંય છે જ નહીં. દરેક દ્રવ્ય પોતે પોતાના ઉત્પાદ ધ્રુવયુક્ત સત હોવાથી જૈન દર્શન ની અંદર આખા મહા સિદ્ધાંત કહે છે કે ઉપનિવા ધોય વિઘ્નિવા, એટલે કે ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ, આ બીજા કોઈ દર્શન ની અંદર આ વાત નથી. એક જૈન દર્શને આ વાતનો સ્વીકાર કર્યો છે કે દરેક દ્રવ્ય પોતાનું મૂળ સ્વરૂપ રાખે અને પ્રતિપળે એની અંદર નવી ક્રિયા થાય છે અને જૂની અવસ્થા નવી અવસ્થા થાય છે અને જૂની અવસ્થાનો નાશ થાય છે. આ કોઈ પણ પળે બંધ થતું નથી. આ વાત અંતરમાં બેસવી, દરેકે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. દરેકે પૂર્ણ છે, દરેકે દ્રવ્ય પૂર્ણ છે, દરેકે દ્રવ્યની અંદર અનંત શક્તિ છે, એ શક્તિનો કદી નાશ થતો નથી, એવું નિત્ય દ્રવ્ય છે. એટલે એક દ્રવ્યને બીજા કોઈ દ્રવ્યની જરૂર જૈન દર્શન સ્વીકારી નથી. પણ વસ્તુનું સ્વરૂપ ભગવાન એવું જોઈએ સ્વીકાર, જૈન દર્શન સ્વીકાર નથી. જૈન દર્શન એટલે
જેમ જે આટલા સુધી જે હું સત્ય સ્વરૂપ છે એવું સત્ય સ્વરૂપ ભગવાન જેમને દેવ જોયું એને એવું સ્વરૂપ કહ્યું, જૈન દર્શને કહ્યું છે એમને કે જેવું સત્ય છે એવી વસ્તુ વસ્તુનું સ્વરૂપ જ આ છે. તો પ્રત્યેક પ્રત્યેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. ખરેખર તો જે દ્રવ્યમાં જે ગુણ હો એ પ્રમાણે એની ક્રિયા થાય તો એ સાચી. એટલું જો અત્યારે એમાં વાત આવે કે ભાઈ આત્મા શું કરી શકે, તો ત્યાં કૃપાળો દોય છપદના પતનની અંદર કરતા આત્મા કરતા છે એ ત્રીજા પદ ની અંદર વાત બતાવે કે સ્વભાવ પરિણતિ નહીં સ્વરૂપો કરતા છે, આત્મા પોતાના ભાવને જ કરતા છે. એટલે કે આત્મા છે એ ખરેખર પરમાર્થ એટલે ખરેખર સત્ય નિશ્ચયથી પોતાના સ્વભાવ ભાવને જ કરતા છે, બીજો કોઈ પણ ભાવનો આત્મા કરતા નથી. એટલે કે ત્યાં એક બીજી વાત મૂકી કે અમે જે જોઈએ છીએ કે આ રાગ થાય, દ્વેષ થાય, આ થાય, તે થાય, સુખી થાય, દુઃખી થાય, એ બધું શું? તો કે ભાઈ અનુપચરિત વ્યવહારથી આ જે દ્રવ્ય કર્મનો કરતા છે, પણ જ્યાં દ્રવ્ય કર્મ કરતા છે ત્યાં ભાવ કર્મનો કરતા પણ આવી જાય છે, કેમ કે દ્રવ્ય કર્મ છે ભાવ કર્મ વિના થતું નથી. એટલે કે આ વ્યવહારથી કયો ખરેખર આત્મામાં રાગ કરે એવી કોઈ શક્તિ નથી. રાગ કરે કે દ્વેષ કરે, દુઃખ થાય એવી કોઈ શક્તિ આત્મામાં છે જ નહીં. એટલે કે જે રાગ છે, અગર તો દ્વેષ છે, અગર તો ક્રોધ મન માયા લોભ આદિ છે, એ આત્માની ચારિત્ર્ય ગુણની વિપરીત પર્યાય છે. એટલે આત્મા ખરેખર રાગ કરતો નથી, પણ સંસારી જીવને રાગ થાય છે એટલે કે વ્યવહારથી રાગ કરે છે એમ ત્યાં કહેવામાં આવ્યું છે. અને પછી ત્રીજી વાત કરી કે ઉપચારથી ઘર નગરાદીનો કરતા છે, એટલે કે ઘર બનાવવું અથવા બીજા બધા રોટલી બનાવવી, શાક બનાવવું કે બીજા કોઈ પણ કામો કરવા, જગતના કામો કરવા, કે ભાઈ આત્મા ઉપચારથી ખરેખર આત્મા કુંભાર ઘરો બનાવે, સોની ઘરેણા બનાવે, એન્જિનિયર મોટા મોટા મકાનના પ્લાનો બનાવે, આ બનાવે અને મોટા મોટા એરોપ્લાનો બનાવે, પણ એ મને એકી આત્મા કરી શકતો જ નથી, ભગવાન ના પાડે છે. અને જો એમ હતે તો કૃપાદેવને આ વાતો આ પ્રમાણે લખવી ન પડત. એ તો એમ જ કહે કે જો આત્મા પોતાનો સ્વભાવ ભાવ પણ કરે, રાગાદી ભાવ પણ કરે અને જગતના કામો પણ મકાનો પણ બનાવે, એ બધું એમ જ કહે, પણ ના એમ નહીં કીધું. ત્યાં તો એમ વાત કરી કે અનુપચરિત વ્યવહારથી દ્રવ્ય કર્મો કરતા છે અને ઉપચારથી કહેવા માત્ર જ ઘરનગર આદિનો કરતા છે. તો આ વાત બહુ સૂક્ષ્મ, આ વાત બેસવી બહુ મુશ્કેલ છે. બહુ બહુ વિચાર કરી અને એને થાય કે આખી જિંદગી તો એને કરવામાં જ કાઢી, આ કરું આ કરું આ કરું આ કરું આ કરું આ કરું 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 માં કહ્યું અને જે કરી શકતો નથી એને કરું કરવું માન્યું, તો એ વાતો જલ્દી એને છૂટી જાય અને જલ્દી એને બેસે બનીને ખૂબ વિચાર કરવો પડશે. જયારે કોઈને કહીએ ત્યારે આ બીજી વાતો તો આત્મા છે અને આત્મા નિત્ય છે એ વાતોને સાંભળી પણ છે, પણ આ કરતાની જે વાત છે ભાગ્યે જ કોઈ સાંભળે છે, મોટો ભાગ કોઈ કઈ સાંભળે અને કદાચ વાંચી ગયો છે તો ઉપર છેલ્લે જ વાંચી ગયો છે કે એના મનનો કઈ ખ્યાલ આવ્યો પણ નહીં હોય. આ પાંચ લાઈનની અંદર તો કૃપાઓ દેવ ઘણી ઘણી વાતો કરી નાખી છે અને એ વાતો યથાર્થ સમજાય, છૂટકો છે એ વાત યથાર્થ ના સમજાય તો આ સંસાર, આ જે સંસાર છે એનું કારણ શું છે કે જે પોતે નથી એમાં પોતાપણમાં જેવું માન્યું છે, જે પોતે કરી શકતો નથી એમાં પોતે કરી શકે છે એવું માન્યું છે, એવા માનવાથી એને રાગ દ્વેષ અને મોહ એને ચાલુ ને ચાલુ રહે છે એટલે સંસાર એને ચાલુ રહે છે, તો આ વાત એને બરાબર યથાર્થ સમજવી પડશે. પણ ચપાટો પણ સમજાયા નથી. ચપાટો પણ આ કઈ વાત સમજી જાય તો બને નહીં, અને પણ ખૂબ વિચારવું પડે. અને હવે પછી આપણે આ સંબંધીનો થોડો વિશેષ વિચાર કરી અને પછી ભક્તા પદનો વિચાર કરીશું.